લૌકિકમાં જે પુણ્યનો ઉદય જોવામાં આવે છે એ પણ તપથી જ પ્રાપ્ત થાય છે. आई थिंक लास्ट टाइम आपने बात कही थी, पुण्य कमावानी एक चावी है, बहुत सिंपल. जे संयोग तमे त्याग करो छो एनाथी दूर भागो छो ए तमने मळे छे, अने जेने तमे मेळवा चाहो छो ए तमने क्यारे मळता नथी. जेनी आपणे इच्छा करीए कि मने खूब पैसा मळे तो क्यारे न मळे, अने खूब दान आपो तो एटलू पुण्य बंधाय कि एनाथी आमे ऑटोमेटिकली संयोग आदि आवे छे. जो तप ई समस्त सिद्धियों का साधन है. पछी आगळ जो 114 नीचे तप की महिमा. तप में प्रवर्तमान करने वाले जीव क्या करते हैं, यह आगामी गाथा में कहते हैं कि जे तप करे थे इन्हें शु प्राप्त थाय थे, इन्हें वृद्धि अलग अलग वृद्धियों आदि प्राप्त थाय थे, एनु वर्णन यहाँ करे थे. जो आगे 115 समाधि में ध्यान को सुरक्षित रखने की प्रेरणा. जीवे मरण समय तो समाधि प्राप्त करनी जोईए, पण आखा जीवन दरमियान पण जीवन केवु होवू जोईए के समाधिमय होवु जोईए, अने एमां तप ज सौथी प्रायोरिटी आपणुं कार्य होवु जोईए. जो घणो बधुं छे एक एक गाथाओ आपणे एमां डिटेलमां नहीं जोईए. जो आगळ तप करने में ज्ञान की महिमा. आ गाथा आपणे लास्ट टाइम जोई थी के स्वाध्याय ए परम तप छे, बराबर. स्वाध्याय करे तो आपणने खबर पड़े कि एक्चुअल तप में करवानुं शुं. माटे पहला तप ने व्यवस्थित समझीने, जे 12 प्रकार ना अंतरंग अने बहिरंग तप छे ने 6 एने व्यवस्थित समझीने एनुं ज्ञान प्राप्त करीने पछी जीवे ए तप करवा जोईए. आगळ जो इस शरीर के साथ आधे क्षण भी रहना सह्य नहीं है. આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું હતું કે જે મહા તપસ્વી મુનિરાજ આદિ હોય છે એને પ્રધાનતા તો સંયમ અને તપની જ છે, પણ જ્યાં સુધી પોતાનું ધ્યેય એટલે કે મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ શરીરને પણ ટકાવી રાખવું કાર્યકારી છે. કેમ કે જો આને નહીં ટકાવી રાખે તો અહીંયાથી મૃત્યુ પામીને સ્વર્ગમાં જશે અને ત્યાં તો તપ કરી નહીં શકે. એટલે તપની કન્ટિન્યુટી માટે આ શરીરને પણ મેન્ટેન એટલે એને ખાલી ટકાવી રાખવું જરૂરી છે. દેર ઇઝ અ વેરી ફાઇન લાઇન બિટવીન એના મેન્ટેનન્સમાં જ ઘૂસી જવું અને એને ખાલી કામ પૂરતું ચલાવવું. ખ્યાલ આવે છે ને? હવે જો આજે આપની આગળની ગાથાઓ આજથી લઈએ છીએ. આજે આપણે બે ગાથાઓ જોશું. પરિષહ સહન કરને કી પ્રેરણા, પરિષહ સહને કી પ્રેરણા. जो इसी आशय का आगामी दो छंदों में दृष्टांत द्वारा दृढ़ करते हैं. जो बहुत सरल गाथा आवे छे तप करिए एमां जनरली आपणने दुख थाय छे, का तो शरीर में दुख थाय एटले एक ज जग्या पर उभा हो तो पग दुखवा लागे, पंखा दी बंद होय एसी में तो न तप कराय तो पछी બહાર તડકામાં કેવી રીતના કરે તો પરસેવો આદિ થાય, ખૂબ ગરમી લાગે. આપણે 22 પ્રકારના ઓલા આવે છે ને પરિષહ, મુનિરાજ જંગલમાં તપ કરતા હોય તો ક્ષુધા લાગે, તૃષા લાગે, ભૂખ પરત લાગે, પછી મચ્છર કરડે. ત્યાં કોઈ મચ્છરદાની તો હોય નહીં ને, કોઈલું ઓલાઉટ કે કાંઈ પણ ન હોય જંગલમાં. તો ત્યાં ઉભા હોય જંગલમાં મુનિરાજ, આજુબાજુ આટલી ગ્રીનરી છે, મચ્છર શું બીજા કેટલાય જીવાત આવીને એમને કરડતા હોય. પછી ત્યાં કોઈ એમને કપડાં આદિ નથી, તો જે નેચરલ જે વસ્તુઓ છે, તડકો, વરસાદ, ખૂબ હવા આવે અથવા તો ખૂબ ઠંડી પવનની લહેરો હોય, લૂ વાગે, આદિ બધા પરિષહ હોય, તો આ બધા પરિષહથી જીવને દુઃખ થાય છે. થાય છે ને? અરે તો એવું દુઃખ શું કામ સહન કરવું જોઈએ? એવું તપ કરીને શું પર્પસ છે, શું બેનિફિટ? ખ્યાલ આવે છે કે જો આ તો ચરણાનિયોગનો ગ્રંથ છે એટલે કહેવા હું માનતો નહીં કે હા દુઃખ થાય છે, એમાં શું છે? પણ એ શારીરિક દુઃખ છે. એ શારીરિક દુઃખ એટલે કે એક જાતનું શરીરને કષ્ટ પહોંચે છે. આગળ એક જાતમાં આવ્યું તમને ખ્યાલ હોય તો, એટલે શ્રીમદજી કહે છે ને કે આ એક ભાગ જુદો છે અને મારો આત્માનો ભાગ જુદો છે. જ્યારે હું આત્માના બાગમાં પાણી પાઉં છું તો શરીરનો બાગ સુકાઈ જાય છે, અને જે શરીરના ભાગમાં પાણી ચોવા જાય છે તો ત્યાં આત્માનો ભાગ સુકાઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? શ્રીમદજીનો એનોલોજી એમ કે ભાઈ શરીરનું મેન્ટેનન્સ એનું ધ્યાન રાખવા બેસી જાય તો એ આત્મા પરથી ધ્યાન હટી જાય છે. અને જયારે હું પોતાના આત્મા પર ધ્યાન રાખવા જાઉં છું, આવડું ધ્યાન એટલે ધ્યાન નહીં પણ ધ્યાન એટલે એની કેર, આત્માનું સંભાળ કરવા જાઉં છું, શરીરનો ભાગ સુકાઈ જાય છે. તો જો અહીંયા શું કહે છે કે એ જે શારીરિક જે દુઃખ આદિ જે થોડા થાય છે તો એને સહન કરવાની પ્રેરણા. જો અગેન આ ચરણાનયોગનો ગ્રંથ છે એટલે વાત તો બધી રીતે કરશે ને મુનિરાજ, અહીંયા ખાલી આત્માની વાત નહીં કરે. તો અહીંયા કયો એંગલ પ્રસ્તુત કરે છે જો સાંભળજો, બહુ સરસ છે. આ પરિચય એટલે ખબર પડી ને, 22 પ્રકારના જુદા જુદા પરિચયો હોય. એક હોય ઉપસર્ગ, ઉપસર્ગ એટલે મેન મેડ હોય, મેન મેડ જે હોય એને ઉપસર્ગ કહેવાય. એટલે કોઈ દેવ આવીને પથ્થર ફેંકે અથવા કોઈ ભૂત પ્રેત, ભૂત પ્રેત એટલે વ્યંતર દેવ હોય એ આવીને તમને હેરાન કરે, અથવા તો કોઈ મનુષ્ય આવીને હેરાન કરે, તમને સગડી મૂકી દે, કઈક હરેણા ઓલા પહેરાવી દે ઝગઝગતા, અથવા એમ જ મુનિરાજને પેલું આગ આદિ લગાવી દે આજુબાજુ. કોઈ રાણીઓ આદિ હોય એના પર આકર્ષિત થઈ જાય, ઉકાળીને લઈ જાય, એને એને ઉપસર્ગ કહેવાય. અને પરિચય કોને કહેવાય? જે નેચરલ વસ્તુઓ હોય એને પરિચય કહેવાય. જેવી રીતના શરીરમાં જ એવા ચેન્જીસ થવા, રોગ આદિ આવી જવો, વૃદ્ધાવસ્થા આવી, આ બધા પરિચય છે. ભૂખ લાગવી, તરસ લાગવી આદિ, અથવા તો કોઈ હવે ઇન્સેક્ટ આદિ ભલે એટલે ધન બાય સંભળી પણ મનુષ્ય દ્વારા નથી એટલે એને પરિચયમાં ગણે. ખ્યાલ આવે છે ને? કે કોઈ એલા વીછી આદિ હોય એ આવીને કરડે, કોઈ ઝાડ ઝાડની નીચે બેઠા છે અને કોન્સ્ટન્ટ ઉપરથી ઓલા પાંદડા આદિ પડ્યા કરે છે, તો આ બધા પરિચય કહેવાય. ખ્યાલ આવે? પરિચય સહનેથી પ્રેરણા. જો આપણે ગાથા વાંચીએ ઈસી આશય કા આગામી દો છંદો કે દ્વારા દ્રઢ કરશે, એટલે બે છંદમાં લગભગ આવી વાત આવશે. આપણે બે વાજે જોઈશું. જો તૃણ સમાન દિન રાજ્ય લક્ષ્મી તજ કર આદિનાથ ભગવાન તપ કર તે નિર્માણ શુભિત હો પર ઘર ભ્રમ તે દીન સમાન નહીં મિલા આહાર ઉને નિર અંતરાય દીતા બહુકાલ કરીશ અતહ કરીશ જ્ઞાન તને સાધારણ જન નિજ કાલ વશા. કોનું એક્ઝામ્પલ આપ્યું? આદિનાથ ભગવાન. આદિનાથ ભગવાન નું દોસ્તું એક્ઝામ્પલ આપ્યું. અર શ્રી આદિનાથ ભગવાન સમસ્ત સામ્રાજ્ય કો ત્રણ વર્ષ છોડકર તપ કરતે હુએ માન રહિત ભૂખે રહેકર દીન કે સમાન ભોજનાર્થી હોકર બહોત કાલ તક ભોજન નહીં મિલને પર દૂસરો કે ઘર ઘૂમતે રહે. આ કિયા આઈ થિંક ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. એમાં પણ છે કિયા, આઈ થિંક ટાઈપિંગ મિસ્ટેક છે. દૂસરો કે ઘર ઘૂમતે રહે અથવા કેવલ અપને કાર્ય કે લીએ અન્ય કે દ્વારા દિયે ગયે પરિચય સહના યોગ્ય હૈ ઓરો કે લીએ નહીં. જો શું કે છે અહીંયા, જો આના પછીની ગાથામાં ઓલમોસ્ટ સેમ એક્ઝામ્પલ રિપીટ થાય છે અને મીનિંગ પણ આનો ભાવ પણ લગભગ સેમ છે. જેવી રીતના આપણને ક્યાંક બેનિફિટ થતો હોય, સમજો કે આપણે કોઈ બિઝનેસ આદિમાં ડૂબેલા હોઈએ, સમજો કોઈ ટેન્ડર આદિ ભરવાનું હોય, એક કલાકમાં એની ડેડલાઇન છે અને તમને ઘણો ફાયદો થવાના ચાન્સ છે, સમજો કે 2-5 કરોડ વધારે ફાયદો થવાનો છે. હવે એ એક કલાકમાં જ તમને કોઈ બોલાવે કે જમવા આવો ને, બહુ ટાઈમ થઈ ગયો ભાઈ, આપણું જમવાનું ઠંડુ થઈ જાય છે, ટિપિકલ સિનારીઓ હોય કે નહીં, અને તમને ભૂખ બી લાગી છે, તમને ભૂખ પણ લાગી છે, જમવાનું પણ રેડી છે, ઘરમાં ગરમ તમારી ભાવતી વસ્તુ છે, પણ એક કલાકમાં ઓલી ડેડલાઇન પણ છે, હવે તમે કઈ વસ્તુ કરો? ઓલું ડેડલાઇન પાડવા માટે થઈને એ ઓલી ભૂખ પણ સહન કરીએ કે નહીં? ઓલું ગરમ ની બદલે ઠંડુ જમવાનું પણ મળે તો પણ એ આપણને એક્સેપ્ટેબલ છે કે નહીં? એ કેના માટે એક્સેપ્ટેબલ છે? કેમ કે આ પોતાનો બેનિફિટ દેખાય છે. આ બાજુ જ્યાં પોતાનો બેનિફિટ દેખાય છે તો એને પ્રાપ્ત કરવા માટે થોડા દુઃખો તો બધા સહન કરે છે ને, એમાં શું છે? છે કે નહીં? આ તો થયું લૌકિક એક્ઝામ્પલ. હવે વિચાર કરો એનાથી થોડું આગળ. સમજો, શરીરમાં કોઈ બીમારી આવી ગઈ અને હવે ડોક્ટરે કીધું કે તમારે પેલું શું કહેવાય, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાનું. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાનું એટલે શું કે ભાઈ, સાંજના છ વાગે જમી લેવાનું, પછી કાંઈ ખાવાનું નહીં, પછી સીધું બીજા દિવસે જ ખાવાનું. તેના માટે કે ભાઈ એનાથી આ તમારી હેલ્થ સારી રહેશે, તમારું શરીર સારું રહેશે. તો કરીએ કે નહીં? અચ્છા, રાતના ભૂખ લાગે તો? અરે લાગે કે ના લાગે? લાગે ને, પણ હવે ડોક્ટરે કીધું છે તો શું કરીએ? હવે કરવું પડે કે નહીં? કેમ કરીએ છે? કેમ કે ત્યાં પોતાનો બેનિફિટ દેખાય છે. બેનિફિટ શું છે કે ભાઈ, આમ કરવાથી ડોક્ટરે કીધું છે કે ભાઈ શરીર સારું રહેશે, તો ઓલી ભૂખ પણ સહન કરવી પડશે. ખ્યાલ આવે ને? આપણે શાસ્ત્રમાં કીધું હોય તો વાંધો નહીં, પણ ડોક્ટરે કીધું છે કરવું પડે. અચ્છા, એનાથી થોડું આગળ, તમે આયુર્વેદ કે નેચરોપેથીમાં જાઓ તો એ તો તમને કહે કે ભાઈ તમારે અઠવાડિયામાં એક જ વાર જમવાનું. કે છે નહીં કે અઠવાડિયામાં એક દિવસ તમે સિલેક્ટ કરી લો, પણ ધ સ્ટમક નીડ સમ રેસ્ટ, એટલે તમારે દિવસમાં એક જ વાર જમવાનું. આપણે શું કહીએ, આસમ 14માં એક વાર જમવાનું. તો ત્યાં કરીએ કે નહીં? કેમ કરીએ છે કે ભાઈ, એ સાયન્સ પ્રમાણે, ત્યાં એ આયુર્વેદિક સાયન્સ પ્રમાણે એનાથી તમારું ડાયજેશન ઇમ્પ્રુવ થાય છે. તો ત્યાં બેનિફિટ દેખાય છે તો એ ભૂખ સહન કરીએ છે કે નહીં? કરીએ છે. હવે ચલો એનાથી થોડું આગળ, તમે જે આપણે ઓરિજિનલ જોઈએ, જે જૂના જમાનાના લોકો હોય ને, એ જમાનામાં તો એમ કહેતા હતા કે ભાઈ હાર્ડ વર્ક કરો. હા, માતા કહેતા હતા કે નહીં કે ભાઈ તમે જેટલું ફિઝિકલ કામ કરશો ને એટલી શરીરની તંદુરસ્તી સારી રહે. હવે આપણી આપણી લાઈફ શું થઈ ગઈ? એક તો વર્ક ફ્રોમ હોમ, આખો દિવસ બેઠાડ જીવન, કમ્પ્યુટર ની સામે બેઠા રહેવાનું, આમાં ખાલી આંગળીઓ હલે એ આપણું હાર્ડ વર્ક. એના સિવાય એકે વસ્તુ હલે નહીં, આંખના પલકારા ન પડે. હવે તો એટલી આપણી મહેનત નથી, કેમ કે આંખ પણ ત્યાં કોન્સન્ટ્રેટ કરીને બેઠી હોય ને ઓલા સ્ક્રીન ઉપર, એટલે આપણી ફિઝિકલ એક્ટિવિટી કેવી કે ભાઈ ખાલી આંગળીઓ હલે. બરાબર, કે જૂના જમાનામાં જે લોકો ખેતી આદિ કરતા હતા, જે ગામડામાં અથવા તો જે બીજા કઈ આમ તેમ આપણે ચાલીને જતા હતા, ત્યારે તો કઈ ગાડીઓ કે કઈ નહોતું, બધે ચાલીને જવાનું, વજન ઉપાડીને જવાનું. મને યાદ છે, આઈ થિંક અક્ષયભાઈ તમને યાદ હશે કે નાનપણમાં આપણે ક્યાંય બહારગામ જતા હોય ત્યારે એટલે કે વ્હીલ વાળી બેગો નહોતી. કેવી બેગો હતી? કે હાથેથી ઉપાડીને જવું પડે બધે. અને જૂના જમાના તો ટ્રંક ને બધું હતું મેટલનું. મને યાદ છે, હું અમેરિકા ગયો, મારી તો 3 બેગ હતી 32 કિલોની. એક એક બેગ ત્યારે 32 કિલો અલાઉડ હતું. તો 3 બેગ કેવી રીતના? કોઈ વ્હીલ નહીં, કઈ જ નહીં, હાથેથી ઉચકીને લઈ જવાનું. પછી બોલે ઓલા કાર્ટ ઉપર મૂકી દઈએ, પણ કમસે કમ જે થોડું તો ઉચક્યું કે નહીં. તો આ આ મહેનત ત્યારે એવી હતી, અને તેના માટે હતી કે જેટલું હાર્ડ વર્ક કરો એટલી શરીરની તંદુરસ્તી સારી રહે. આજે જો આપણા જનરેશનના લોકો જ અત્યારથી ગગડી ગયા છે કે નહીં, અને જૂના જમાનાના લોકો જુઓ હજી પણ મજબૂત છે કે નહીં? આ કેમ એવું છે? કેમ કે તમે જેટલા મસલ્સને યુઝ કરો એટલા એ વધારે કામ કરે કે નહીં? જેટલા હાડકાને તમે વાપરો તો વધારે કામ કરે. હવે આપણે તો દેખાડ જીવનમાં કંઈ વાપરતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો આપણું નોર્મલ થોટ પ્રોસેસ શું થાય, સમજો કે આપણે ઓફિસ જવાનું હોય, હા, અને કોઈ કહે કે ભાઈ ટ્રેનમાં જા, હવે તો આપણને કેવું લાગે? કે ના ના, હવે એટલી એટલી કોણ મહેનત કરે? ખ્યાલ આવે કે નહીં? હા, ક્યાંય સ્ટેશને ચાલીને જાઓ, પછી ટ્રેનમાં ઓલા ધક્કા મુક્કી અંદર જાઓ, હા, પછી એલા જ્યાં આપણે ઉતરે પછી ત્યાંથી પાછું ઓફિસ જવાનું કમાવો. હવે તો શું ભાઈ, એટલે ગાડીમાં ચાવી નાખે ને, ઇઝી. આ ઇઝી ઇઝ ફોર ફિઝિકલ ઇઝી. મેન્ટલ તો એ રસ્તા પર ચલાવવું આપણને કન્વિનિયન્ટ છે. અરે ઓલો વચમાં કાંઈક ઘૂસાડે ને, કાંઈક ઘૂસાડે, વળી આપણે ઓલા હોર્ન વગાડે ને, ફર્સ્ટ સેકન્ડ જ કર્યા કરતો, આગળ તો વધારે નહીં. એટલે ઇટ ઇઝ એકચ્યુઅલી મેન્ટલી સ્ટ્રેસફુલ, ફિઝિકલી ઇઝી. અને ઓલું ટ્રેન ટ્રાવેલિંગ કેવું છે? ફિઝિકલી સ્ટ્રેસફુલ, મેન્ટલી ઇઝી. કોઈ ટેન્શન જ નહીં, એકવાર ઘૂસી ગયા તો ઘૂસી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? જો મારે કહેવાનો પર્પઝ શું છે એ સમજો, કે જૂના જમાનામાં લોકો જે મહેનત કરતા હતા, એક જાતનો પરિચય છે કે નહીં? એક જાતનો શરીર પર પરિચય. આપણે કસરત શું કામ કરીએ? હા, આટલા વજન, ખોટા ખોટા વજન ઉપાડ્યો, ઓલા 10 કિલોના ઓલા ડમ્બેલ્સ ને એ બધું આપણને, એટલે બેગો ને બાલટીઓ ને તો ઉપાડવી ગયો, પણ ઓલા વજન ઉપાડી, એ વજન શું કામ ઉપાડીએ છે? કેમ કે એ મહેનત કરવાથી આ શરીરનો દેખાવ સારો રહે છે. હા, તો એ કષ્ટ પણ આપણે શું કામ સહન કરીએ છીએ? કેમ કે એનાથી કઈ બેનિફિટ દેખાય છે. એવી જ રીતે એ જૂના જમાનાના લોકો એ મહેનત શું કામ કરતા હતા? કેમ કે એનાથી તંદુરસ્તી સારી રહેતી હતી. ખ્યાલ આવે ને? એ પરિસર સહન કરતા હતા. આપણે આપણા જીવનમાં આપણા બેનિફિટ માટે આટલું તો સહન કરવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? જો અહીંયા ઉદાહરણ તો આદિનાથ ભગવાનનું આપ્યું, એને આપણે જોશું નેક્સ્ટ ગાથામાં. પણ જો સમજો કે આપણા જૈન ધર્મમાં જે ચરણાનયોગની બધી વિધિઓ લખી છે કે નહીં, કે આ ઉપવાસ આદિ છે, જેનાથી ઉપવાસ આદિ ન થાય છે, એકાસના આદિ છે, એનાથી એ પણ ન થાય તો બેસનું તો એટલું સિમ્પલ છે ને, એમાં શું કરવાનું? અમે દિવસમાં 2 વાર ખાતા હોઈએ, ખાલી જે વચમાં વાળા એમ જ ચેટર પટર મોઢામાં નાખતો, એને તો રોકવાના છે. તો આ બધું તો કરવું જોઈએ. જે રસ પરિત્યાગ, આપણે જે આખો દિવસ લોભ વૃત્તિ હોય કે હવે એક જ ભોજનમાં જો આપણને મીઠાઈ પણ જોઈએ ને, ફરસાણ પણ જોઈએ ને, આટલા બધાની શું જરૂર છે? કોઈ સાદા ભોજનથી પણ કંઈક તો ભરાય જ છે ને. તો રસનો ત્યાગ કરવો, આ બધું જીવનને સંયમિત કરવાની પદ્ધતિ છે, જેનાથી આપણા પરિણામ કંટ્રોલમાં રહે છે. એ બેનિફિટ જોઈને મહાપુરુષો આ બધા તપ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? નહીં તો આપણે આવું ન હોત તો સમજો, આજ આખી એક શ્રાવક મુનિ ધર્મની પરંપરા છે ને, એ જ આખી ડિલીટ થઈ જાય કે નહીં? કેમ કે જો ઈઝી છે ને, મૂળ માર્ગ શું છે? તમે પોતાના આત્મામાં લીન થઈ જાઓ, મુનિ દીક્ષા લો, આત્મામાં લીન થઈ જાઓ, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરો અને મોક્ષે રહ્યા જાઓ. પણ જો એટલું જ ઇઝી હોત તો બધા જ કરી લેત કે નહીં? હવે જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી શું? તો ત્યાં સુધી એ ભૂમિકાને, યોગ્ય પરિણામને જાળવી રાખવા માટે આ બાહ્ય સાધનો પણ જરૂરી છે. જરૂરી છે. ખ્યાલ આવે નહીં? આજે આપણને જે સ્વાધ્યાયની ઈચ્છા હોય, આત્માને સમજવું હોય, તો એને અનુસાર હૃદયના પરિણામોને કોમળ રાખવા માટે આ બધા એ જે બાહ્ય તપ આદિ પણ જરૂરી છે. કેમ કે જે દિવસે ઉપવાસ આદિ કર્યો ત્યારે ધ્યાન રાખજો, નોટિસ કરજો, આપણું જ્ઞાન બહુ સ્ટ્રોંગ કામ કરે એ દિવસે. એ દિવસે ઉલટું તમને ક્યાં ફોકસ કરો ને તમે કરી શકો આરામથી. તો એવા તપ આદિ આપણે આપણા જીવનમાં કરવા જોઈએ. જો આનો ભાવાર્થ વાંચે આગળની ગાથામાં, આદિનાથ ભગવાનનું એક્ઝામ્પલ લેતું છે. ભાવાર્થ, જો અપના કાર્ય સિદ્ધ કરના ચાહતા હૈ, વો થોડા બહોત કષ્ટ સહ કર ભી અપને કાર્ય કી સિદ્ધિ અવશ્ય કરતા હૈ. કરતા હૈ ના કહેવાય? જેસે ઋષભનાથ ને સામ્રાજ્ય કા ત્યાગ કિયા, એમને કાર્ય શું સિદ્ધ કરવું હતું? કે મોક્ષની પ્રાપ્તિ કરવી હતી. ત્યાં એમને એ આત્માનું સુખ દેખાતું હતું, તો એ સુખ માટે થઈને એમને ત્યાગ શું કર્યો અથવા તપ શું કર્યું? જુઓ કે સમસ્ત રાજ્ય કા ત્યાગ કિયા, ફિર ભોજન કા અંતરાય હોને પર ઉસકે લીએ દીનો કે સમાન, દીનો એટલે ગરીબ, એકદમ દીન દુખી આપણે કહીએ ને, એકદમ દીન એટલે પામર જીવની જેમ, દીનો કે સમાન દૂસરો કે ઘર ઘર ફેરે. અતઃ અપને કાર્ય કી સિદ્ધિ કે લીએ એસે મહાપુરુષો ને ભી યહ કાર્ય કિયા તો ઇસમે ઓરો કો ક્યા લજ્જા હૈ. આજે આપણે જોઈએ છે ને કે સમજો કે શ્વેતાંબર સ્થાનકવાસી છે તો મહારાજ સાહેબ થઈ જાય, એકવાર દીક્ષા લઈ જાય પછી હવે એમનામાં એ વિધાન છે ને કે એવી રીતના આપણે જે ગોચરી કરવા માટે જવાનું બધાને ત્યાંથી જમવાનું લેવાનું, એનું ત્યાં એની માન્યતા શું છે કે એ હિંસા આપણા ઘરે નથી થતી એમ, આપણે સૌને બધું બાળીએ તો હિંસા થાય, એટલે કોઈએ પોતાના માટે બનાવ્યું જ હશે ઓલરેડી, એમાંથી જો થોડું પોર્શન લઈ લેવામાં આવે તો કોઈ એડિશનલ હિંસા થવાની નથી, એમ કરીને એ ત્યાં એ હિંસાને બચાવવા માટે એક રીતે તો એક આમ લજ્જાનું કાર્ય થયું ને કે ભાઈ કોઈના ઘરે માંગવા જવું પડે, ખ્યાલ આવે છે કે નહીં? પણ ત્યાં એક મોટું પાપ બચતું હોય તો ત્યાં નાનું જે પરિણામોની લજ્જા હતી પણ એક્સેપ્ટેબલ છે ને એમને. તો આપણે પણ આપણા જીવનમાં કોઈ લાભ વધારે દેખાતો હોય તો એના માટે થોડું તો આવા પરિચય આદિ સહન કરવા જોઈએ, તપ આદિ કરવું જોઈએ. જેવી રીતના હવે સમજો કે ખૂબ કમાયા બરાબર આખા જીવનમાં, પણ સાથે અંતમાં કઈ લઈ જવાના છે? કઈ લઈ જવાના તો નથી. લઈ શું જાય છે? સાથે કર્મ બાંધેલા લઈ જાય છે. તો જીવનમાં એવા સારા કામ બી કરવા જોઈએ ને કે જે કર્મ સાથે આવે, તો એના માટે થઈને થોડું દાન આદિ પણ આપ્યું તો આપણા ખિસ્સામાંથી ગયા ગયા ને એક રીતે, તો પણ તો એ કરીએ છીએ કે નહીં? તો બીજા પણ એવા કાર્ય કરવા જોઈએ, ખાલી પૈસા આપી દીધા એટલું ઇનફ નથી, આપણો ટાઈમ આપવો જોઈએ. હવે આ તો ભલે ધાર્મિક વાત આપણે કરીએ છીએ, પણ આપણે લૌકિક જીવન પણ એટલા ઉદાર હોવા જોઈએ કે કોઈ એવી સમાજ સેવાના કાર્ય હોય તો એમાં પણ ભાગ આપવો જોઈએ. હવે તો કેટલા એનજીઓ ને બધું ચાલે છે, તો ટાઈમ કાઢીને જેટલું આપણું બને એટલું બધી રીતે બધામાં ગરીબોને મદદ કરો, પ્રાણીઓ માટે કંઈક કરો, જે કરી શકતા હોય આપણી જેવી યોગ્યતા હોય એ પ્રમાણે કરવું જોઈએ. ચલાવે ચલાવે. જો હવે આદિનાથ ભગવાન ને એમાં શરમ ન આવી તો આપણને શું કામ શરમ આવે? તમને ખ્યાલ છે પંજાબી લોકો હોય એમને બધા ગુરુદ્વારામાં લંગર લાગે ને, તો ગમે તેટલો મોટો માણસ કેમ ન હોય, ઇવન આ પટેલ લોકો હોય તો એમને જે સ્વામિનારાયણ નું એવી રીતના તમે કોઈ બી અક્ષરધામમાં જાઓ અને એ લોકો સેવા કેવી આપે, ગમે તેવો મોટો માણસ શું કામ ન હોય, તમારે ચપ્પલ સાફ કરતો દેખાય, તમને જમવાનો પીરસતો દેખાય, ત્યાં નીચે કઈ ઢોળાયું હોય ને તો કપડું લઈ લૂંટી નાખે, એને જરાય શરમ ન આવે? આપણને આપણા ઘરમાં કરતા શરમ આવે છે ને, ક્યારે ઓલી માણસ કરશે? અને ત્યાં જઈને આપણે કરીએ છીએ કે નહીં? તો એવો ભેદભાવ થતા, અરે એવું એ કામ પણ કઈ નાનું નથી, ઘરની સ્વચ્છતા રાખવા માટે કે કઈ થોડું લૂંટી નાખવું આદિ એ પણ કઈ કામ નાનું નથી. તો આવા થોડા બોલ કામ તો કરવા જ જોઈએ બધા. દરેકનું જીવન એવું ઘડાયેલું હોવું જોઈએ કે કાલે ઉઠીને દીક્ષા લેવી પડે, દીક્ષા લેવી હોય સમજો પડે ને, કાલે ઉઠીને સમજો દીક્ષા લેવી હોય તો એ દીક્ષા લેવા માટેના આપણા શરીર આદિ એક ઘડાયેલા હોવા જોઈએ. ચલો દીક્ષા નહીં પણ સમજો કે કાલે ઉઠીને આપણે પાંચમું ગુણસ્થાન આવ્યું ને વ્રત આદિ લીધા, તો હવે કઈ તમે કોઈ એનું મેળ બનાવે ને તમે જમતો એવું નહીં ન ચાલે, એના માટે ઓલું શુદ્ધ ભોજન આદિ જાતે જ કરવું પડે, એ બધા કામ કરવા માટે આપણે ઘડાયેલા હોવા જોઈએ. ચાલ આવે છે કે નહીં? જો થોડું કીધું ઘણું સમજો. જો આગળ તથા એટકે બિના અન્ય લોકો કે કાર્ય થી સિદ્ધિ, અન્ય લોકો કે કાર્ય થી સિદ્ધિ સુગમતા છે કેસે હો જાય. જો આના માટે મોક્ષ માર્ગ પ્રકાશક માં છે ને એક બહુ સરસ સોડરમલજી એ એક પેરેગ્રાફ લખ્યો છે, ત્યાં કોઈ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભરત ચક્રવર્તી આદિ છે એને તો બસ અંતર્મુહૂર્તમાં પોતાના આત્મામાં લીન થઈ ગયા અને કેવલ જ્ઞાન થઈ ગયું, તો પછી આ ઘણી દશાના આટલા બધા ઉત્તર પરિચય અને 28 મૂળગુણને બધું કોણ પાલન કરે, શું કામ કરવું જોઈએ? અથવા તો મહાવીર ભગવાનને સિંહના ભાવમાં જ તમને દર્શન પ્રાપ્ત થઈ ગયું અને તમે કહો છો કે સ્વાધ્યાયકરણ તત્વ વિચાર કરો ને આટલું બધું કોણ કરે, મને એવી રીતના થઈ જશે? ખ્યાલ આવે ને? એવો શિષ્યએ પ્રશ્ન પૂછ્યો તો ત્યાં એમને આન્સર આપ્યો કે ભાઈ જે કોઈ એવા ભલાજી હોય, કોઈ અમુક રેર જીવ હોય જેની હોનહાર સારી હોય, હોનહાર એટલે એવું થવાનું હોય, તો ત્યારે એમને આવી રીતના સમ્યક દર્શન આદિ થાય. આપણને મહાવીર ભગવાનનો સિંહનો ભાવ દેખાય છે, એની પહેલા તમે જાઓ હજી પાસ્ટમાં તો પોતે ભાવલિંગી મુનિરાજ હતા, ત્યાં ભાવલિંગી મુનિરાજ નો એટલું ઘોર તપ એમણે કર્યું કે આખું શરીર શ્રીંક થઈ ગયું, સુકાઈ ગયું. અને ત્યાં પછી હવે આખી સ્ટોરી છે એમની, કોઈકે એમનો મજાક ઉડાવ્યો, એમને ત્યાં નિદાન બંધ કર્યો, પછી ત્યાંથી મળીને ત્રિપુષ્ટ નારાયણ આદિ થયા, પછી ત્યાંથી નરકમાં ગયા. આદિ આદિ આખી સ્ટોરી છે. કહેવાનો પર્પઝ શું છે કે આપણને સિંહના ભાવમાં સમ્યક તો પ્રાપ્ત થઈ ગયું એ દેખાય છે, ઓલી મહેનત જ દેખાતી આગળની. ખ્યાલ આવે છે કે નહીં? એટલે રાજમાર્ગ તો એ જ છે. રાજમાર્ગ એટલે કે મેજોરિટી લોકોને પ્રાપ્ત કેવી રીતના થાય, કે ભાઈ સ્વાધ્યાય કરો અને ખૂબ તત્વ વિચાર કરો. ખ્યાલ આવે? ઇસલિયે કાર્ય સિદ્ધિ ચાહને વાલો કો થોડા બહોત કષ્ટ સહ કર ભી મોક્ષ સાધન કરના ચાહીએ. જો આ તો આપણે આવી વાતો આપણે જનરલી દ્રવ્યાની યોગની વાત કરતી હોય ને, એ જ આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની શિસ્ત પણ કેવી હોવી જોઈએ. હવે આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય, સામે શાસ્ત્ર આદિ હોય અને પગ પર પગ ચડાવીને બેઠા છે, એવું બધું ન ચાલે. આપણે એવી વિનય હોવી જોઈએ કે ભલે ખુરશી પર બેસવું પડે આપણી કમજોરી, પણ એમાં પણ વિનયથી સત્તા આમ આરામથી એમ શાસ્ત્રની સામે ન હોય. આ જીનવાણી છે, આ જીનવાણી અત્યારે જીનેન્દ્ર ભગવાન નું સબસ્ટિટ્યુટ છે. આપણે મંદિરમાં એવી રીતના સમજો ઉપર ખુરશી લગાવીને આમ પગ ઉપર રાખીને આમ બેઠા હોય એવું બને? એવું ન બને, કેમ કે સામે ભગવાન બેઠા હોય તો આપણને શરમ આવવી જોઈએ. એવી રીતના એ જીનવાણીનો સ્વાધ્યાય પણ એવી રીતના થવો જોઈએ. આપણે પગ આમ હાથ પર લગાવીએ, અરે સોરી હાથ પગ પર લગાવીએ, અને પછી એ જાતથી શાસ્ત્રના પાના પર આવીએ, એવું ન હોય. ખ્યાલ આવે છે ને? જો સમજો, આપણે તો તત્વની વાતો કરતા એટલે આવી ચરણાની યોગની, કેવી રીતના બેસવું, કેવી રીતના ઉઠવું, આપણું આચરણ કેવું હોવું જોઈએ, એવી વાતો બહુ ફ્રીક્વન્સી ના થાય. એને અલગથી પૂછજો તો આપણે વાત કરશું. જો આગળની ગાથા જોઈએ, વિધિકા વિલાસ અલંગ્ય હે, બહુ ફર્સ્ટ ક્લાસ, બહુ સરસ ગાથા છે. વિધિનો વિલાસ અલંગ્ય હે. વિધિ એટલે શું? વિધિ એટલે ભવિષ્ય, જે થનાર છે તે. વિલાસ એટલે, વિલાસ એટલે એનો એમ કહે ને કે પ્રભાવ, એનો શું કહ્યું, હા રૂપ. જેવી રીતના કોઈ રાજા હોય ને, રાજાની સંપત્તિ હોય, એના કપડા આદિ હોય, એનું સૈન્ય આદિ હોય, એની જાહો જલાલી કેવી હોય, એને વિલાસ કહેવાય, એને વિલાસ કહેવાય. ખ્યાલ આવે ને? તમને ભાવ પકડાય છે ને? તો વિધિ છે, વિધિ એટલે ભવિષ્ય, જે ભવિતવ્ય ભવિષ્ય, એનો વિલાસ કેવો છે? અલંગ્ય છે. અલંગ્ય એટલે એને ઓળંગી શકાતું નથી, એને કાઉન્ટર કરીને ચેન્જ કરી શકાતું નથી. જો ગાથા વાંચો, ગર્ભ પૂર્વ સુર પતિ કર જોડે દિન ચેતન મુખ દાસ સમાન સૃષ્ટિ કે સૃષ્ટા જિન કે સુત ચક્રવર્તી હૈ વતીરા હુએ શુદાતે વ્યાકુલ ભમતે પૃથ્વી પર હે પ્રભુ ચમાન અહો કોઈ વિલાંગ્રત કે નહીં જિત યહ વિધિ વિલાસ. જે કેટલી સરસ ગાથા છે, એનો એનું જો અર્થ વાંચીએ એટલે આપણને થોડો ભાવ પકડાય. જિનકે ગર્ભ મેં આને સે પહેલે હી ઇન્દ્ર કિંકર એટલે કે દાસ કે સમાન હાથ જોડતે હૈ. જે આપણે ઘરે નોકર હોય ને, નોકર બી નહીં સમજો, કોઈ રાજા આવનાર હોય અને જે ઓલો ચપરાસી કેવી રીતના આમ હાથ જોડીને ઉભો હોય, એ જેના ગર્ભ વખતે એવી રીતના ઇન્દ્ર આવી રીતના હાથ જોડીને ઉભા છે. કોની વાત ચાલે છે? એ આદિનાથ ભગવાન ની વાત ચાલે છે ભાઈ. એ આદિનાથ ના જીવ ની વાત ચાલે છે કે જેના હજી તો ગર્ભમાં આવવાના છે ત્યારથી ઇન્દ્ર હાથ જોડીને ઉભા છે. હવે ઇન્દ્રનો વિલાસ પણ તમને ક્યારેક વાત કરે તો ખબર પડે કે એ કેટલા મહિમાવંત છે, તો પછી ખબર પડે કે આદિનાથ કેવા મહિમાવંત હતા. ખ્યાલ આવે છે ને? એ ભગવાન જે ભગવાન થવાના છે કેવા મહિમાવંત જીવો હોય છે. જો સ્વયં સૃષ્ટિ અર્થાત કર્મભૂમિ કી રચના કરને વાલે, કદાચ સાંભળ્યું હશે ને તમે, કે આપણે ભોગ ભૂમિથી કર્મ ભૂમિમાં જયારે કન્વર્ઝન થાય તો વિશ્વમાં ઘણા બધા ચેન્જીસ થાય. પહેલા કલ્પવૃક્ષ હોય તો એમાંથી જ ભોજન, એમાંથી જ મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ, કપડા, ઘર આદિ બધું કલ્પવૃક્ષથી મળી જાય. કોઈને કાંઈ મહેનત ન કરવી પડે એટલે એનું ભોગ ભૂમિ કહેવાય, ભોગ ભોગવવાના બસ. હવે જયારે કન્વર્ઝન થાય તો કલ્પવૃક્ષ સુકાઈ જાય. કલ્પવૃક્ષથી પહેલા પ્રકાશ થતો હતો એટલે સૂર્યચંદ્ર દેખાતા જ નહોતા. હવે સડનલી આકાશમાં આવડા મોટા પથરા દેખાવા માંડે, આવા મોટા લાઈટ દેખાવા માંડી, લોકો ડરી જાય કે આ શું ચાલી રહ્યું છે. પહેલા તો જુગલિયા જ જન્મતા હતા અને જુગલિયા જ મરી જાય, એટલે કપલ તરીકે જન્મે, કપલ તરીકે મરી જાય. એ લોકો એના છોકરાઓનું મોઢું જ ન જોવે ક્યારે, કેમ કે એમને છોકરાઓ થાય, આ બે મરી જાય અને પછી ઓલા બે આગળ કન્ટિન્યુ થાય. હવે સડનલી ઇમેજિન કરો કે એક માતાને પુત્ર થઈ રહ્યો છે અને આવડું નાનકડું હ્યુમન બિંગ જોઈને લોકો ગભરાઈ જાય કે આ શું છે. ચાલ આવે છે ને, પહેલા કોઈ ખેતી કે એવી કોઈ સિસ્ટમ જ નહોતી, કોઈ શસ્ત્ર વિદ્યાની જરૂરત જ નહોતી. ચાલ આવે ને, તો આ બધું જયારે થયું ત્યારે કુલકર હોય જે થોડું સમજાવ્યું તો સમજાવ્યું, પણ જે અતિ મતિ કૃષિ વિદ્યા વાણિજ્ય શિલ્પ આ છ વિદ્યાઓ આદિનાથ રાજાએ લોકોને સમજાવી. ચાલ આવે છે ને, ભલે ચક્રવર્તી નહોતા પણ એમનો પ્રભાવ ચક્રવર્તીથી ઓછો બી નહોતો. કે આખા જે ભરત ક્ષેત્રના ત્યારના રાજાઓ બધા આવીને એમને પૂછે કે સાહેબ હવે આમાં શું કરવાનું આ સિચ્યુએશનમાં. ચાલ આવે, લોકોને ખેતી કરતા જ નહોતી આવડતી, તો એમણે એ શીખાડ્યું કે જો આવી રીતના બીજ રોપીને આવી રીતના પ્લાન્ટ ઉગાડી શકાય, એમાંથી આવી રીતના ફળ અને વનસ્પતિ ખાઈ શકાય. આ ઝેરીની વનસ્પતિ છે અને ન વપરાય, આ ખાવા યોગ્ય છે અને વપરાય. ખ્યાલ આવે ને. પછી અંક વિદ્યા, જે બ્રાહ્મીને અંક વિદ્યા શીખાડી અને સુંદરીને ગણિત વિદ્યા આદિ શીખાડી. પછી એક શસ્ત્ર વિદ્યા, વાણિજ્ય એટલે બિઝનેસ, કેવી રીતના વસ્તુનો ટ્રેડ થઈ શકે, ભાઈ મારી પાસે આ વધારે છે તમે આ લો, તમે મને એ આપો, આદિ બધું આદિનાથ રાજાએ લોકોને શીખાડ્યું. એટલે એમને આદિ બ્રહ્મા પણ કહેવાય છે, એટલે એમને જ બ્રહ્મા કહેવાય છે. જે આવે હિન્દુઓમાં બ્રહ્મા કહે છે ને, એ આપણા આ જ બ્રહ્મા છે. ખ્યાલ આવે છે ને, જો આગળ કહે છે એ પણ. તો કર્મભૂમિની રચના કરને વાલે હે, સ્વયં સૃષ્ટિ કી રચના કરને વાલે, એને સૃષ્ટિની રચના એટલે કહેવાય છે. કેમ કે એમણે બધાને શીખાડ્યું આવી રીતના કર્યું, બાકી કોઈ પૃથ્વીની રચના થઈ નથી, કઈ ઝીરોથી કઈ બની ન જાય, પણ આ તો કેવી રીતના જીવવું એ એમણે લોકોને શીખાડ્યું. જેનકે પુત્ર, હવે જો આગળ, જેના પુત્ર નવ નિધિઓ કા સ્વામી ચક્રવર્તી હુઆ, કોણ થયું? ભરત ચક્રવર્તી, જેમનો પુત્ર આખા છ ખંડ નો રાજા છે, છ ખંડ નો અધિપતિ છે. એની પાસે પૈસાની કોઈ કમી છે? કઈ ખાવા પીવાની કમી છે? નથી ને. અચ્છા, ભરત ચક્રવર્તી ને એમના પિતા આદિનાથ મુનિરાજ કહો, કેવડી ભગવાન કહો કે રાજા કહો, એમના પ્રત્યે ભક્તિની કોઈ કમી છે? નથી ને. તો પણ આદિનાથ જયારે દીક્ષા લે છે અને એમને છ મહિના સુધી આહાર ન મળે, બોલો વિચાર કરો. કોઈ માં હોય અને દીકરાને જમવામાં ભૂખ લાગી અને કલાક બી મોડું થઈ જાય તો આપણે કેવા વ્યાકુળ થઈ જઈએ. અને જે સૌથી પોતાને પ્રિય હોય એને છ મહિના સુધી જમવાનું ન મળે, ખ્યાલ આવે છે કે નહીં? મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થાય અને નોર્મલી તો કેવળ જ્ઞાન થતા જ સમોશરની રચના થાય અને ઇન્દ્ર દિવ્ય ધ્વનિ છૂટવા લાગે, અને અહીંયા 66 દિવસ સુધી દિવ્ય ધ્વનિ ન છૂટે અને કોઈને કઈ વિકલ્પ ન આવે પાછો, કેમ નથી છૂટતી? દ્વારકામાં દેવીનાથ ભગવાને કીધું કે 12 વર્ષ પછી બળી જશે અને બધા જ મરી જશે, કોઈ નહીં બચે. અને કેવડી ભગવાનની વાણી તો અફર હોય, એમાં કઈ ચેન્જ થઈ શકે જ નહીં. અને તોય પ્રમાદી જીવોને વિકલ્પ ના આવે કે ભાઈ મારે છોડીને જવું જોશે. અને એ ત્રણ ખંડના અધિપતિ રાજા જેના ચક્રની સેવા 1000 દેવો કરતા હોય અને આવડી મોટી આખી નગરી બળી રહી છે, એના ફેમિલી વાળા બધા મરી રહ્યા છે, અને એમાંથી કોઈ દેવને વિકલ્પ બી ના આવે કે લાવ જઈને હું બચાવું. ખ્યાલ આવે છે ને. આને કહેવાય વિધિનું વિધાન અલંગ્ય છે. જયારે જે રીતે થવાનું હોય ને ત્યારે એ રીતે જ થાય. સમજો આપણને હાર્ટ એટેક આદિ આવતો હોય, હવે અમુક સિચ્યુએશન માં બધું સીપીઆર ના કરાય, ચાલે ને? સીપીઆર ખબર છે, એ બધું પમ્પિંગ કરે, આર્ટિફિશિયલી ઓક્સિજન નાખે. હવે અમુક સિચ્યુએશન ના કરાય, કેમ કે તમારે જો ઓલા આમાં એમ કહે ને અટકી જતો હોય પેસેજ, તો ત્યારે ના કરવું જોઈએ. અને હવે આપણને અનએક્સપિરિયન્સ લોકો એને આપણે એ જ કરવા દે છે, એનાથી જીવ મરી જાય, તો ખ્યાલ આવે છે કે નહીં? હવે કોઈ ડાયાબિટીક હોય અને એને ચક્કર આવીને પડી ગઈ, હાઇપોગ્લાયસેમિયા થઈ ગઈ, ખ્યાલ આવે? શુગર ઘટી ગઈ. હવે એને બધું જ સૂજે જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપતો હોય, એટલું ના સૂજે કે ભાઈ એને જરાક એક સાકરનો એક ટુકડો ખાલી મૂઢામાં નાખે અને જીવ મરી જાય, ખ્યાલ આવે છે ને? જયારે થવા યોગ્ય વસ્તુ હોય ને ત્યારે કોઈ બી સ્માર્ટેસ્ટ વ્યક્તિની પણ બુદ્ધિ ચાલતી નથી. આને કહેવાય વિધિનું વિધાન અલંગ્ય છે. આપણે ઘણા જોયા હશે ને કે બાપ દાદાઓ બહુ પૈસા વાળા હતા અને હવે છોકરાના જીવનમાં એટલાય પૈસા નથી કે ખાવા પીવાના ઠેકાણા હોય. અથવા આપણે આપણા જીવનમાં ઘણા બધા અહીંયા બેઠા છે, કદાચ એના પાસ્ટમાં તમે જાઓ તો એવી સિચ્યુએશન હતી ને કે ભાઈ ગામડામાંથી આવ્યા, ખાલી એક ઓલું બેગ ને પોટલી લઈને આવ્યા, કાંઈ ઠેકાણા નહીં, મુંબઈમાં ન રહેવાની જગ્યા ને ખાવા પીવાની જગ્યા કાંઈ જ નહીં. અને હવે કેટલા પૈસા થયા છે ને, તો ઊંધું પણ થઈ શકે કે નહીં? આપણે ઘણું સમજો કે સ્ટોક માર્કેટમાં કે કંઈ ઇન્વેસ્ટ કર્યું હોય અને સડનલી દુનિયામાં ધરતીકંપ કે કંઈ થઈ જાય તો બધું આખું બધું ક્રેશ થઈ જાય છે ને? વિધિનું વિધાન અલંગ્ય છે, ત્યારે કોઈનું કાંઈ ચાલે નહીં. તો પહેલેથી જ હવે આવી સિચ્યુએશન માટે પ્રિપેર શું કામ ન કરવું? શ્રીમદજી કહે છે ને તો એ જેટલું આપણા જીવનમાં જોઈએ એટલું જો હોય તો પછી હવે આગળનો ટાઈમ શું કામ બરબાદ કરવો? હમણાં એક ફ્રેન્ડ સાથે વાત કરતો હતો, તો ભલે જોકિંગલી પણ અમારે બહુ ઇન્ટરેસ્ટિંગ અને વિચારવા યોગ્ય વાત થઈ. હવે એ ફ્રેન્ડ એક છોકરી જ છે. હવે એણે પોતાની પ્રેક્ટિસ એક્સપાન્ડ કરી. નોર્મલી આપણે બધા કરતા હોય ને કંઈક કામ કરીએ છીએ બિઝનેસ, હજી થોડું એક્સપાન્શન કર્યું. એક્સપાન્શન કર્યું એટલે વધારે લોકો હાયર કર્યા, વધારે મોટો ધંધો થયો, વધારે ઓફિસ મોટી થઈ એટલે એનું રેન્ટ વધ્યું. એટલે હવે પાછી બેક ટુ બેક જવાબદારીઓ વધી કે ભાઈ આટલો ધંધો કરવો જ પડશે, તો એને આપણે ચૂકવશું ને બધા એક્સપેન્સીસ, લોકોની સેલરી આદિ બધું. એટલે હવે પાછું બર્ડન વધ્યું એટલે કોઈ એને પૂછ્યું કે ભાઈ કોના માટે કમાવો છો? છેવટે તો જમાઈ માટે જ કમાવો છો ને? એટલે આ તો મજાકની વાત છે, પણ જેટલી આપણી જરૂરિયાત હોય એ પ્રમાણે સમજીને વિચાર કરીને એનાથી વધારે જવાબદારીઓ માટે લેવી જ ન જોઈએ. અને એનાથી પણ આગળ વધીને જો આદિનાથ મુનિરાજે શું કર્યું એ પણ જોઈએ. એમની પાસે તો બધું જ હતું કે નહીં? એમને તો જવાબ જેટલી જરૂરિયાત છે એનાથી ઘણું વધારે હતું કે નહીં? તો હવે એનાથી આગળ શું કરવું? કે જે એમણે કર્યું ને એ કરવું, બધું છોડીને નીકળી ગયા કે નહીં? જો વાંચીએ થોડું, જો કેટલું વાંચ્યું આપણે કે જેને ગર્ભમાં આવતા હતા ત્યારે ઇન્દ્ર પણ હાથ જોડીને ઉભા હતા. પછી બીજું, જે પોતે સ્વયં આખી પૃથ્વીના સર્જન કરતા છે. ત્રીજું, જેના પુત્ર નવ દીદીઓના સ્વામી ચક્રવર્તી છે. એસે મહાપુરુષ આદિનાથ સ્વામી ભી 6 માસ તક સુદામાન હોકર પૃથ્વી પર ભ્રમણ કરતે રહે, જે બડે આશ્ચર્ય કી બાત હૈ. ઇસ સંસાર મેં નિકૃષ્ટ વિધાતા કર્મ હૈ. આ કર્મ કેવું છે? નિકૃષ્ટ એટલે સૌથી પડી જાય એવા, અને વિધાતા એટલે તો પણ બધું, એટલે એ તો કહેવાની વાત છે. બાકી કર્મ આપણને કંઈ કરતા નથી, એ ઊંધું લેવું નહીં. પાછો જો અહીંયા લૌકિક રીતે બોલવાની સમજાવવાની ભાષામાં ખાલી એમ કહેવાય કે જો કર્મ એ આપણને આ દુઃખ આપે, ચલાવે છે ને, તો ઉસકા વિલાસ અર્થાત ચરિત્ર અત્યંત અલંગ્ય હૈ, ઇસકા નિવારણ કરને મેં કોઈ સમર્થ નહીં. जो बाबा से हुई है, कोई ऐसा जाने कि मैं सिर्फ सामग्री एकत्रित करके दुख के कारणों को दूर करके सुखी हो जाऊं। बोलो खाए जाए क्या रे, बदली सामग्री में जमा करी लो तो हमारा दुख दूर नहीं जाते, एवं खाए थे क्या रे दत्तु नदी। परंतु संसार में किसी का ऐसा पुरुषार्थ नहीं है जो कर्म का उदय आने पर उसे दूर कर सके। जो आपड़े अत्यंत परिस्थिति सारी हो ना तो पण ओलो खराब समय आववानो छे એની ગેરંટી રાખો, ગેરંટી રાખો, કેમ કે દુનિયામાં એટલા પુણ્ય કોઈ પાસે નથી કે ક્યારે પૂરા નહીં થાય, અને પુણ્ય પછી પાપનો ઉદય આવે જ છે। કેમ કે જો એવો નિયમ છે કે જીવને દર અંતર મુહૂર્તમાં પુણ્ય અને પાપના ભાવ એટલે શુભ અશુભ ભાવો થયા જ કરે। હવે શુભ ભાવ થાય તો પુણ્ય બંધાય, અશુભ ભાવ થાય તો પાપ જ બંધાય ને। તો બંધાયા તો દેવ છે ને, એવો નિયમ જ છે કે દેવ બંધાય, તો ઉદયમાં પણ ક્યારે ને ક્યારેક તો આવશે જ ને। અચ્છા બીજો એક નિયમ સાંભળો, આ કર્ણા નિયમના બહુ અપર નિયમો છે। આપણને શું લાગે કે ભાઈ તમે એમ કહો છો તો અમે તો જૈન ધર્મ કરીએ છે અને તોય અમે આટલા દુઃખી છે, પણ બીજા અન્ય જુઓ આટલા પાપ કરે છે, ઓલે ટેરરિસ્ટ આદિ હોય આટલા પાપ કરે છે, તો એને તો બધું વ્યવસ્થિત આમ દેખાય છે ને, જાઓ જલાલી બધું, આટલા માસ ખાનારા છે બધે, તોય દે આપ તો રીચ, અને એ લોકોને બધું વ્યવસ્થિત દેખાય છે કે નહીં? દેખાવા પર જવું નહીં। જો એક સાંભળજો, કોઈ જીવ અત્યારના ખૂબ પાપ કરતો હોય ને, એવું પોસિબલ છે કે જે ભવિષ્યના પુણ્ય છે ને એ બધા એનું અપકર્ષણ થઈને, અપકર્ષણ એટલે કર્મ જલ્દી ઉદયમાં આવીને હમણાં બધા થઈ જાય, એટલે ભવિષ્યના બધા પુણ્ય હમણાં કરી જશે, એટલે હમણાં ભલે બહુ પુણ્ય દેખાય પણ ભવિષ્યમાં એનો નિયમથી ભયંકર પાપનો ઉદય અધોગતિમાં જ જવાનો છે। ખ્યાલ આવે છે ને? અને કોઈ ખૂબ સાધના અને પુણ્ય બાંધતો હોય તો એના ફળમાં જે ભવિષ્યના પાપના ઉદય હોય ને એ જલ્દી કરી જાય છે, એટલે હમણાં પાપ દેખાશે, એટલે હમણાં પાપડી એવા સંયોગો દેખાશે, પાપના ભાવની એવા સંયોગો દેખાય કે બધી રીતે જીવ દુઃખી થવાનો હોય એવું દેખાય, પણ એને ભવિષ્યમાં ઘણા પુણ્યના ઉદય આવવાના છે એટલે હમણાં બધા ખરી જાય છે। ખ્યાલ આવે છે ને? એ ખૂબ વિચાર કરજો। તો જો એસા પુરુષાર્થ આને પર જો કર્મ કા ઉદય આને પર દૂર કર સકે, એસા પુરુષાર્થ કરના હૈ। શ્રી કિર્તનકર ઋષભદેવ કે કિંકર એટલે કે દાસ કે સમાન તો ઇન્દ્ર છે और वे स्वयं सृष्टि की रचना करने के पुरुषार्थ से युक्त थे। जो नीचे फुटनोट से आता है ऊपर के पेज के लिए, राजा ऋषभदेव ने कर्म भूमि की व्यवस्थाओं की शिक्षा दी, अतः उन्हें सृष्टि की रचना करने वाला ब्रह्मा भी कहा जाता है। आज अन्य धर्मों में जितना भी देवी देवता होते ना, एक समय पर कोई राजा देता અથવા કોઈ એવા પ્રભાવશાળી વ્યક્તિ હતા, હવે લોકો એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ ગયા, ભગવાન તરીકે પૂજવા લાગ્યા, ચાલે ને? તો ઉને દૃષ્ટિ કા નિર્માણ કિયા એસા નહીં સમજના ચાહીએ। તો જો એમને ઇન્દ્ર આવી રીતના સેવા કરતા હતા, ચક્રવર્તી દેવના પુત્ર હતા, પોતે જ એને આવી રીતના રચના કરી, એસી સામગ્રી હોને પર ભી उन्होंने अंतराय के उदय से 6 माह तक भोजन के लिए भ्रमण किया तो फिर औरों की क्या बात करें। इसलिए कर्म के उदय से थोड़ा बहुत कष्ट होता है, थोड़ा बहुत कष्ट था कर्म ना उदय से, उसे भी सहन करके ऐसा चिंतन करना चाहिए कि संसार में तो कर्म ही बलवान है। अतः जो आप चरणानुयोगी भाषा है, એટલે એ તો એમ ચિંતન કરવું જોઈએ કે ભવિષ્યમાં જે થનાર છે એવું થાય છે, બરાબર, એવું ક્રમબદ્ધમાં છે એવું થાય છે, એટલે સંસાર અવસ્થા કા અભાવ કરનારી અત્ના હિત કિંતા કાર્ય હૈ। જો ભવિષ્યમાં જે રીતે લખાયેલું છે એમ જ થાય છે, પણ મારા માટે કાર્યકારી શું છે? મને ખબર નથી ભવિષ્યમાં શું થનાર છે, તો હું આટલા પુણ્યપાપમાં શું કામ ફસાવ? હું તો ગમે તેમ પુરુષાર્થ કરીને મારા આત્મામાં લીન થઈ જાઉં ને, હવે ભવિષ્યમાં કદાચ એમ જ હશે કે મારું નિર્વાણ થવાનું હશે હમણાં જ, ખ્યાલ આવે ને? तो ऐसा निश्चय करके मोक्ष का ही साधन करना चाहिए। आदित्य जो अपनी महिमा अपने गत अनेक गाथाओं की समझा रहे थे, आगे पर हमें संयम धारी से तब तब करना जिनके इन्हीं की भी महिमा से इन्हीं बात अपने जिनवाणी को चले। ये जिनवाणी भारती तो निजको दिन रे जो तेरी शरणा रहे तो पावे सुख चैन। जा वाणी के ज्ञान दे तुझे लोकालो तो वाणी मस्तक नमो सदा दे तुम। बोलो जिनवाणी मातनो जय।